એનો જ્ઞાન પ્રવાહ વહ્યો જ કરે. જેને તરસ લાગી હોય એ શોધતા શોધતા એની પાસે જાય, એ ઢંઢેરો ના પીઠાવે કે અહીંયા જ્ઞાન વેચાય છે, આવો ભાઈ બધાને જેટલું જોયે એટલું મુઠ્ઠી મુઠ્ઠી વેચે છું, પૈસા લાવો. એ સંત સાચો આવું ના કરે. માટે કોઈ દાડો સાચો સંત પોતાનો પ્રચાર ના કરે. બાપજી ઘણી વાર કહેતા, સૂર્યને પોતાના પ્રચારની જરૂર છે, એ તો ઉગે એટલે જગત આખી એની બેરે જાણે છે. તેમ સાચો સંત સૂર્ય જેવો છે, એનો પ્રકાશ જ વિશ્વનું કલ્યાણ કરે. એટલે અવધૂતજીનો આ પ્રવચનો સાંભળવા આજુબાજુના ગામના લોકો આવવા લાગ્યા. પેલા વિધોળના પ્રભાશંકર ગોર અવધૂતજી પર એવા તો એ થઈ ગયા કે બાપજી મને તમારા શરણમાં રાખો, મને તે મારી સેવામાં રાખો. એટલે બાપજીએ કહું, જો ગોર મારી એક વાત સમજી લેજો કે અત્યંત કડક શિસ્ત પાળવવું પડશે. જે બીડી પીતો હોય, જે ચા પીતો હોય, એના હાથની ભિક્ષા હું કોઈ દાડો લેતો નથી. ગોળ તો બીડીઓ પીએ ગભડા ના, એટલે આ પ્રભાશંકર ગોળને બીડી કડક તમાકુની પીવા જોઈએ. બીડી છોડી દીધી, ચા છોડી દીધી અને નારેશ્વરમાં બાપજીની સેવામાં રહ્યા. સવારમાં પગે લંગડા હતા તોય સવારમાં 4 વાગે જઈને સ્નાન કરીને આવે, બાપજીને જગાડે, સ્નાન કરાવે, ભિક્ષા બનાવે, બાપજીને ભિક્ષા પીરસે અને પછી પોતે જે કઈ વધ્યું હોય એ ખાય. આવી રીતે આખી બાપજીની સારવાર કરે. કેટલાય વખત સુધી એમને આ પ્રમાણે બાપજીની સેવા કરી. આમ કરતા કરતા અવધૂતજી પ્રવાસમાં જવા લાગ્યા, લોકો બધા બોલાવવા લાગ્યા. તો આ પ્રભાશંકર ગોળ પણ સાથે જાય અને બાપજીની સેવા કરે. વર્ષો સુધી એમને સેવા કરી અને એક દિવસે આ પ્રભાશંકર ગોળ ગુરુ ગુરુ કરતા એ બ્રહ્મલીન હતા, ગુરુને શરણ થઈ ગયા. ગોળ ગયા એવું બાપજીએ જાણ્યું ત્યારે એમના મુખમાંથી શબ્દો શરી પડ્યા કે અવધૂતની એક લોક સંગ્રહાત્મક પાંખ તૂટી પડી. આ પ્રભાશંકર ગોળ માટે બાપજી બોલેલા કે અવધૂતની એક લોક સંગ્રહાત્મક પાંખ તૂટી પડી. અને ખરેખર એવું હતું. હવે વિધોળમાં એમને બાપજીને લઈ જવા, બાપજીએ હા પાડી. પણ બાપજીને રાખવા ક્યાં, બધા ઘરો નાના નાના. સ્વામિનારાયણનું મંદિર બહુ સરસ છે એટલે ત્યાં મુકામ આપવાનો નિશ્ચય કર્યો. એટલે જે સત્સંગીઓ હતા કે ભાઈ અમને વાંધો તો નથી, પણ તમારા મહારાજ અમારા મંદિરમાં આવીને અમારા સ્વામિનારાયણની નિંદા કરે તો પછી એ તો ખોટું જ કહેવાય ને, માટે એવું તો નહીં કરે ને. ગોરે કહ્યું કે એમને એવું છે જ નહીં, બધા સરખા છે, તારે ઉતારો ભાઈ. બાપજીનું મણિયું આવ્યું, જીવા ઉતર્યા, એવા મંદિરમાં ગયા અને ભગવાન સહજાનંદ સ્વામીના જે ચિત્ર હતું એની આગળ દંડવત પ્રણામ કર્યા, નાળિયેર મૂકી દીધું. જે કોઈ સત્સંગીઓ હતા એ બધાને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કર્યા. બધા ખુશ થઈ ગયા કે ભાઈ આ તો સારી વાત છે. બીજે દિવસે બાપજીએ શિક્ષાપત્રી માંગી અને શિક્ષાપત્રીનું છણાવટ કરીને અભ્યાસ કરીને એ લોકોને સમજાવવા લાગ્યા. શિક્ષાપત્રીની સાથે વેદશાસ્ત્ર અથવા તો ઉપનિષદો, દત્તપુરાણ આ બધાનો સમન્વય કરીને સમજાવવા લાગ્યા. એટલે ભગવાને આ પ્રમાણે જે ધર્મનો વાદ હતો, જે એકબીજા પ્રત્યેનો અભાવ હતો એનો છેદ ઉડાડી નાખ્યો. એમ સમન્વય સાધીને સાંપ્રદાયિક ભેદ ટાળ્યો, સંકુચિતાતણો દીધો ઉડાડી છે. અલગ કહે છે કે હે શિષ્ય, સાચો સંત નો જ્યાં જાય ત્યાં ભેદને ભાગી નાખે. જે ભેદ પડાવે એને સંત ના કહેવાય કે એ જુદા, આપણે જુદા, આપણો ધર્મ આવો એ તો આપણા કરતા નક્કામાં. આવું જે પોતાના શિષ્યોને શીખવાડે એને સંત ના કહેવાય. હા, જ્યાં જ્યાં પક્ષા પક્ષીને ભેદભાવ છે જાણ, ત્યાં ત્યાં પ્રગટ થતો નથી કદીએ ભગવાન, જ્યાં પક્ષા પક્ષી હોય ત્યાં ભગવાન કોઈ દિવસ ના આવે. અવધૂતજીએ આ ભેદભાવને તોડી નાખ્યા. સર્વધર્મ સમન્વય, એ આચાર્યજીએ લખ્યું છે કે દોડીઓ સર્પ સાથે રમે નારેશ્વરમાં, અને સર્વ સંપ્રદાયો શમે. દોડીઓ ને સર્પ સાથે રમે એવી નિર્વેલ ભાવ છે, અને બધા જ સંપ્રદાયો ત્યાં સમે છે. નારેશ્વરમાં જૈન પણ આવે છે, સાધુઓ સ્વામિનારાયણ પણ આવે છે, અને બાપજી હતા ત્યારે તો મુસલમાનો ખ્રિસ્તીઓ કેટલાય મુસલમાન બાપજીના ભક્તો છે, આગળ આવશે. પારસીઓ છે, ખ્રિસ્તીઓ પણ. ફાધર સૂર્યા તો અંત સમયે બાપજીનો આપેલો જબ્બો એને પહેર્યો. એના શિષ્યોને કહ્યું કે જયારે હું મરી જાઉં અને મારું દફન કરવાનું થાય ત્યારે અવધૂતજીએ જે જબ્બો આપ્યો છે એ પહેરાવીને મારું દફન કરજો. અને એ રીતે એને જબ્બો પહેરાયો. એટલે ક્રિશ્ચિયનો પણ બાપજીને આ રીતે માનતા હતા, એમના ભક્તો બન્યા હતા. એમને કોઈ સંપ્રદાયિકતા નથી, એકીશ્વરવાદી સમન્વય કર્યો હતો. આવી રીતે ભગવાને એકબીજાનો સમન્વય કર્યો. એ બીજોડના એક વિઠ્ઠલભાઈ, એમની ડાગડી ચસકી ગઈ ભાઈ અને ગાંડા થઈ ગયા. આખા ગામમાં પથરા મારે, લોકોનો બારણો તોડી નાખે, કોઈને મારે, કિકિયારીઓ કરે, આખા ગામમાં દોડમદોડ કરી મૂકે, પાંચ પાંચ જણા ઝાલે તોય પકડાય નહીં. પ્રભાશંકર મોરે કહું કે વિઠ્ઠલભાઈ ને આપણે ચાલો નારેશ્વર લઈ લો. દમણિયામાં જેમ તેમ નાખ્યા અને નારેશ્વર લઈ ગયા. સ્નાન કર્યા સિવાય બાપજી પાસે જવાય નહીં. પેલા વિઠ્ઠલભાઈ ને હવે કેમ કરીને સ્નાન કરાવું, કારણ કે આ તો ગાડો માણસ હતો, છતાં ઝાલીને ઉચકી લઈ ગયા અને નર્મદાજીમાં જબોળી જ દીધા. વસ્ત્રો તો બદલવા દે છે ના, એટલે ભીના વસ્તે બે બાજુએ હાથ મોઢેલા એવા વિઠ્ઠલભાઈને બાપજી પાસે લાવ્યા. બાપજીની સામે ઉભા રાખ્યા. વિઠ્ઠલભાઈની પર બાપજીની એક નજર ગઈ અને કોણ જાણે એક જાદુ અસર થઈ પડી. ચક્કર વક્કરે આખડી, પલભર તો થઈ સ્થિર, તંગ અંગ ઢીલું થયું, વહાનય નથી નીર. જોઈ સ્થિતિ એમના શરીરની તે વાર, મેઘ ગર્જના ના સ્વરે બોલ્યા બિન દુખહાર. બાપજી બોલ્યા, એ આ બંધન છોડી નાખો. અવધૂતજીને કોઈનું બંધન ગમતું નતું. એને બાંધીને કેમ લાવ્યા છે કે બાપજી બહુ તોફાન કરે છે. નહીં, એને બંધન છોડી નાખો કે બાપજી બંધન છોડીશું ને તો ભાગી જશે, કો તો લીમડા પર ચડી જશે, કો તો દોડા દોડી કરશે, કો તો નરમનામાં જઈને પડશે, અને એકમાંથી બીજી ઉપાધિમાં મૂકશે. બાપજી એમને છોડશો ના, હું કઉ છું ને એમને છોડી દો. અને જ્યાં છોડ્યા કેટલાક તો આગ્રહ નાસી ગયા, ગોળાનો શું વિશ્વાસ ભાઈ, બાપજી તો કે. અને જ્યાં છોડ્યા બંદર મુક્ત થયા એવા વિઠ્ઠલભાઈ કચ્છો વાળીને જ્યાં દોઠ મૂકવા જાય છે ત્યાં બાપજી બોલ્યા, ક્યાં માંગો છો, અહીંયા ઉભા રહો. એ શબ્દો એવી શક્તિ કે જેમ આજ્ઞાંકિત બાળક ઢીલું થઈને ડાયું ડમરું થઈને ઉડે, એમ વિઠ્ઠલભાઈ બાપજીની પાસે ઉભા રહ્યા. પછી અવધૂતજીએ યુવાનોને કહ્યું કે આ ગુફાની એને પ્રદક્ષિણા કરાવો. આખો દિવસ પ્રદક્ષિણા ચાલુ થઈ ગઈ અને વિઠ્ઠલભાઈનું ગાળ પણ ચાલ્યું ગયું. જો પ્રદક્ષિણાનું મહત્વ છે આપણે ત્યાં, પહેલા તો આપ નારેશ્વર જઈએ એટલે બધા પ્રદક્ષિણા જ કરતા હોય. આજે તો હવે એ વાત ભૂલાઈ ગઈ છે, જૂના કોઈ હોય એ જ ગુફાની પ્રદક્ષિણા કરે છે. ન હોય તો સમય ક્યાં છે પ્રદક્ષિણા કરવાનો. પણ સાચું તો પ્રદક્ષિણા છે, પ્રદક્ષિણાના પુણ્યની. શું કરું હું વાત, પગલે પગલે પાતકો ભાગે સૌ સાક્ષાત. કેટલાય જન્મના પાપ બાળવા હોય તો પ્રદક્ષિણા કરો. એ ભગવાન ગણેશજીએ પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કોની કરવાની કે ભાઈ, પ્રદક્ષિણા ભગવાનની થાય, પ્રદક્ષિણા પીપળાની, એ તુલસીની વળની સંભળાની અવદુંબરની ગાયની માતા પિતાની અને પતિની અને ગુરુની આટલાની પ્રદક્ષિણા કરાય. એટલે ગણેશજીએ શંકર પાર્વતીની પ્રદક્ષિણા કરી હતી. એક બ્રાહ્મણ હતો ભાઈ, એ બ્રાહ્મણને બે દીકરીઓ, હવે એને દીકરીઓ પ્રણાવી હતી, ક્યાં પ્રણાવી, ઉંમર લાયક થઈ ગઈ. એ તો દરેકને એવી ઈચ્છા હોય કે પોતાના કરતા પોતા થઈ ઊંચી જગાએ દીકરી પરણે તો સારું. પેલા બ્રાહ્મણને વિચાર આવ્યો કે શંકર ભગવાનને બે દીકરા છે, ગણેશ અને કાર્તિકેય, અને મારે બે કન્યાઓ છે, તો શંકરના દીકરાઓની સાથે પરણાવું તો. પણ શંકર ભગવાન આપણી કન્યાઓ લે, આપણે તો સામાન્ય બ્રાહ્મણ. એક જણે કહ્યું કે ના, કેમ લે? નારદજીએ ચડાવ્યા, તપશ્ચર્યા કરો ને, ભગવાન બધું જ કરે. પેલો બ્રાહ્મણ ભગવાન શંકરની તપશ્ચર્યા કરવા બેસી ગયો. ખૂબ એક ચિત્તથી તપશ્ચર્યા કરે છે, એટલે એકદમ ભગવાન ભોળાનાથ ત્યાં પ્રસન્ન થઈ ગયા. એની સામે આવીને ઉભા પેલા એ ભગવાનને જોયા, અંતરથી પ્રાર્થના કરી કે ત્વમરકસ્વમ સોમસ ત્વમસિ પવનસ્વમ ભૂતમઃ ત્વમાપસ્ત્વમ વ્યોમ ત્વમુધરણિરાત્મા ત્વમિતિ ચ પરિચ્છિન્નામેવમ ત્વયિ પરિણતા બિભ્રતિ ગિરૌ નવિદ મસ્તત્તત્વમ વયમ હેતુ યત્વમ ન ભવસિ. હે ભગવાન શંકર, તમે ત્વમર્કસ્વમ સોમસ, તમે અર્ક એટલે તમે સૂર્ય છો, તમે ચંદ્ર છો, તમે આકાશ છો, તમે ધરતી છો, તમે પવન છો, તમે પાણી છો. ભગવાન, વિશ્વમાં એવી એક પણ વસ્તુ નથી કે જેમાં તમે નતા, તમે નથી અને તમે નહીં હો. એવી એક પણ તત્વ નથી કે જેમાં તમારો વાસ ન હોય. ભોળાનાથ પ્રસન્ન થયા, માગ માગ બ્રાહ્મણ, તો જે માગું તે આપણું. ભગવાન, હું લેવા નથી આવ્યો, હું તો આપવા આવ્યો છું. કેવો તારી નહી આપવા કે હા, માગવા નથી આવ્યો, તમને આપવા આવ્યો છું. ભોળાનાથે વિચાર કર્યો કે અત્યાર સુધી જેટલા તપ કરે છે એ કઈ ને કઈ લેવા કરે છે, તો આ બ્રાહ્મણે મને આપવા તપ કર્યું. ભગવાન, હું આપું તે સ્વીકારવું પડશે, સ્વીકાર છોડે કેમ ના સ્વીકારું. ભક્તની તો નાનકડી ભેટ હોય તોય ભગવાનને સ્વીકારી પડે. બોલો શું છે? ચોક્કસ કે હા, તું જે આપીશ તે સ્વીકારીશ. ભગવાન, મારી બે દીકરીઓ છે, તમારે બે દીકરા છે, ગણેશ અને કાર્તિકેય, તો એ બેવને માટે મારી બે દીકરીઓને તમારી પુત્ર વધુ તરીકે સ્વીકાર કરો. આ તે કેવું માગ્યું, જો કેવો મજાનો ઉપદેશ છે. વિશ્વમાં સર્વશ્રેષ્ઠ અને સૌથી સારું જો જોડું હોય કપલ યુગમાં, તો એ શંકર પાર્વતીનું છે. એ પેલો તદ્દન ખાખી બંગાળી સાપને પહેરનારો, અને પેલી કેટલી સુંદર સ્ત્રી, પણ છતાં બેનો કેવો સમન્વય થયો છે. સંસારીઓને કેટલો ઉપદેશ આપે છે કે પતિના એની સ્થિતિ તરફ નહીં જોવાનું, એના પ્રેમ તરફ જુઓ, એના ગુણ જુઓ. જોવા જાય તો શંકર ભગવાન પાસે શું હતું? એક ધાતુ પાત્ર એમની પાસે નતું, ખાખી અને રાખોડો ચોરીને ફરે. એ શંકરને તો હિમાલયની એ રાજાની દીકરી આવી, રાજકુમારી, અને પોતાના પત્નીને કેવો અપનાવી લીધો. બહુ સુંદર વાત સમજાવે છે, વિશ્વનું સર્વશ્રેષ્ઠ જોડું. જો આપણે કોઈ નવા પરણેલા વરવધુ આપણી પાસે પગે લાગવા આવે તો આપણે કેવા આશીર્વાદ આપીએ છીએ કે શંકરને પાર્વતી જેવું તમારું જોડું અખંડ રહો. કેવી સુંદર જોડું છે, પણ એ જોડામાં પ્રેમ કેવો છે. શંકરે કહ્યું, જો ભાઈ પત્ની ને પૂછવું પડે. હા, જો કેટલું બધું મહત્વ છે પત્નીનું. જે ઘરમાં પત્નીનો તિરસ્કાર થતો હોય, જે ઘરમાં પત્નીનું અપમાન થતું હોય, જે ઘરમાં પત્નીનું મોઢું ઉદાસ રહેતું હોય, એ ઘરમાં કોઈ દિવસ લક્ષ્મી ના આવે, એ ઘરમાં કોઈ દિવસ સ્વર્ગ ના આવે. ઘરમાં સ્વર્ગ લાવવું હોય તો પત્નીને ખૂબ આનંદમાં રાખો. એનું મોઢું હસવસું થતું હોય તો કેવું આનંદ થાય. એને એમ ન લાગે કે મને કોઈ પૂછતું નથી. આપણે ભણેલા